ભરતે પ્રતિષ્ઠાનપુર છોડી નવી પ્રવૃત્તિમાં જોડાવા ક્યારે જવું તેનો નિર્ણય ભારદ્વાજે કર્યો. ભાદરવા સુદ 12 ભરતને જાહેર વિદાયમાન આપવાનું પણ ભારદ્વાજે નક્કી કર્યું. ભારદ્વાજ પહેલેથી રાજ કરતા હોય એ રીતે ટપોટપ આદેશ આપતા. ભાદરવા મહિનાને ખાસી 8 મહિનાની વાર છે. મહારાજનો વિદાય સમારંભ એટલો મોડો રાખીએ તે બરાબર છે? મહારાણી સુનંદાએ વહીવટી કાર્યમાં ભારદ્વાજ સાથે ચર્ચા કરવાનું શરૂ કરી દીધું. મહારાણી, મહારાજ ભરતને વિદાયમાન આપવાનો મેં જે દિવસ નક્કી કર્યો છે તે સૂચક છે. ભારદ્વાજને એમ હતું કે મહારાણી સુનંદા આટલા ઇશારામાં બધી વાત સમજી લેશે. કઈ રીતે સૂચક છે? સુનંદાએ પૂછ્યું. ન સમજાય તે વાત તે સ્વીકારી લેવા સુનંદા તૈયાર નહોતી. પ્રતિષ્ઠાનપુરમાં તમે કદી મહારાજ ભરતનો જન્મદિવસ જાહેર ઉત્સવ તરીકે ઉજવ્યો નથી? ભારદ્વાજને સુનંદાના પ્રશ્નથી આશ્ચર્ય થયું. જાહેર કે ખાનગી કોઈ રીતે મેં મહારાજનો જન્મદિવસ ઉજવાતો જોયો નથી. લાગે છે કે મહારાજને જ તેનો કંટારો હશે. મેં સામે ચાલીને મહારાજની જન્મતિથિ પૂછી નહીં એટલો મારો દોષ. તો શું ભાદ્રપદ સુદ 12 મહારાજની જન્મતિથિ છે? પણ અહીં તો જન્મતિથિ ઉજવવાની પરંપરા નથી, સુનંદાએ નિખાલસ એકરાર કર્યો. અહીં જન્મતિથિ ઉજવવાની પરંપરા નહીં હોય તો આપણે તે ઊભી કરીશું. મહારાજ ભરતનો જન્મદિવસ હવેથી સમગ્ર રાષ્ટ્રમાં ધ્વજમહ નાટ્યદિન તરીકે ઉજવાય તેવો પ્રયત્ન આપણે કરવાનો છે. પ્રથમ ધ્વજમહ આપણે એટલો ભવ્ય ઉજવશું કે સમગ્ર રાષ્ટ્રને તેમાંથી પ્રેરણા મળી રહેશે. આની પૂર્વ તૈયારી માટે ઠીક ઠીક સમય જોઈશે. આ ઉપરાંત મહારાજ ભરતની વિદાય પ્રસંગે રાષ્ટ્રભરના નૃપતિઓને અહીં બોલાવવા છે. હું જાણું છું કે મહારાજ ભરતને આવા સમારંભો યોજાય તે નહીં ગમે, પરંતુ આપણે જગત સમક્ષ એક આદર્શ રજૂ કરવાનો છે. જગતમાં આદરને પાત્ર ત્યાગ છે તે બતાવવા પણ આવો ઉત્સવ યોજવાનું મને આવશ્યક લાગે છે. ભારદ્વાજ પોતાની યોજના સુનંદાને સમજાવી રહ્યા, પણ મહારાજ પોતે ઉત્સવનો કાર્યક્રમ માન્ય નહીં રાખે તો શું કરીશું? સુનંદાએ પોતાના મનની આશંકા વ્યક્ત કરી. મહારાજ ભરત શું કહેશે કે શું કરશે તેની ચર્ચામાં અત્યારે ન પડીએ. તમારો તો આમાં વિરોધ નથી ને? વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય સાપ કાંચરી ઉતારે એટલી આસાનીથી છોડી શેષ જીવન નાટ્ય પ્રવૃત્તિને અર્પણ કરનાર સાર્વભૌમ ચક્રવર્તી મહારાજ ભરત ભવ્ય વિદાયમાનના અધિકારી છે, એટલું તો તમે સ્વીકારો છો ને? મહારાજ ભરતને અપાતું વિદાયમાન તમને પ્રસન્ન કરવા માટે નહીં હોય, એ તો લોકોને સાચા ત્યાગનો આદર કરતા શીખવવાનો પ્રસંગ છે. આમાં તમારો વિરોધ હોય તો મારે આખી વાત પડતી મૂકવી પડે. તમે સંમત હો તો મહારાજ ભરતને સમજાવી લેવાની મને શ્રદ્ધા છે. ભારદ્વાજે પોતે સુનંદાના અભિપ્રાયને કેટલો મહત્વનો ગણે છે તેનો ખ્યાલ આપ્યો. રાજ્ય આરોહણનો ઉત્સવ ઉજવાતો હોય તો સ્વૈચ્છિક રાજત્યાગનો પ્રસંગ પણ એવા જ ઉત્સાહપૂર્વક ઉજવવો જોઈએ, એ છે મારી અંગત માન્યતા. સુનંદાએ પોતાનો અભિપ્રાય આપી ભારદ્વાજની દરખાસ્તનો સ્વીકાર સૂચવ્યો. મહારાજ ભરતના ત્યાગના માનમાં ભારદ્વાજ માત્ર નાટ્યોત્સવ ઉજવી સંતોષ માનવા નહોતા માંગતા. તેમના મનમાં આ પ્રસંગને છાજે તેવી કોઈ જાહેરાત કરવાની વાત ઘોરાતી હતી. પણ એની ચર્ચા સુનંદા સાથે કરવાનું તેમણે ટાળ્યું. મહારાજ ભરતને વિદાયમાન આપવા ભારદ્વાજે ગોઠવેલ રાજ્ય સભામાં રાષ્ટ્રના નાના મોટા બધા રાજવીઓ હાજર રહ્યા. રાજવીઓના એ દરબારમાં દસેક નૃપતિઓને બોલવાની તક આપવામાં આવી. એ સૌએ મહારાજની પેટ ભરીને પ્રશંસા કરી. ભરતના ઔદાર્ય અને ત્યાગને આદરપૂર્ણ અંજલિઓ આપી. તેમની કાર્યક્ષમતા અને દીર્ઘદૃષ્ટિના અનેક દ્રષ્ટાંતો ટાંકી બતાવ્યા. તેમણે કરેલી રાષ્ટ્રની સેવા અવિસ્મરણીય રહેશે તેમ કહ્યું. પ્રવચનો ચાલ્યા એ બધા સમય મહારાજ ભરત આક્રમણ અનુભવી રહ્યા હતા. ક્યારેક તેમને વચમાં બોલવાની ઈચ્છા થઈ આવતી, પણ પાછળથી જ બેઠેલા ભારદ્વાજ તેમને ખભે હાથ મૂકી મહારાજને બેસાડી રાખતા. મહારાજ ભરત પોતાની લાચારીથી શરમાતા હોય તેમ નીચું જોઈ રહ્યા હતા. આવી લાચારી તેમણે જીવનભરમાં કદી અનુભવી નહોતી. અંતે ભારદ્વાજ બોલવા ઊભા થયા. સિંહાસન પર બેઠેલ ભરત અને સુનંદાને વંદન કરી તેમણે પ્રવચનનો પ્રારંભ કર્યો. મહારાજ ભરતને મેં મારા નાના ભાઈ જેવા ગણ્યા છે. કર્મ આશ્રમમાં શરૂ થયેલો અમારો સંબંધ આજ પર્યંત એટલો જ ઉષ્માવંત રહ્યો છે. હું તેમને તું કહીને સંબોધું એટલી ગાંઠ અમારી મૈત્રી છે. હું જાણું છું કે મારું અત્યારનું પ્રવચન તેમને પસંદ પડવાનું નથી, પરંતુ અંતરમાં જે ઉગે છે તે બીજી કોઈ રીતે વ્યક્ત કરવાનું મને નહીં ફાવે. મારે માટે તપ અને ત્યાગ સહજ છે, પરંતુ આ પ્રસંગે એટલી કબૂલાત કરતા મને આનંદ થાય છે કે મહારાજ ભરત ત્યાગ અને તપની બાબતમાં મારા કરતાં આગળ નીકળી ગયા છે. રાજા હોવા છતાં ભરદ્વાજ, આજ તમને શું થઈ ગયું છે? અત્યાર સુધી મેં જે અક્રમણ અનુભવી તે ઓછી લાગી કે એમાં ઉમેરો કરો છો? તમે તો મારી લાગણી બરાબર સમજો છો. મહારાજ ભરત સિંહાસન પરથી બોલી ઉઠ્યા. પોતાની ઉપસ્થિતિમાં થતી પ્રશંસાથી તેઓ કંટારી ગયા હતા. તેઓ ભરદ્વાજના પ્રવચનમાં વિક્ષેપ પાડ્યા વિના ન રહી શક્યા. રાજવીઓનો સમુદાય મહારાજ ભરતે ભરદ્વાજના પ્રવચનમાં કરેલ વિક્ષેપથી શું થઈ રહ્યું છે તે સમજવા ડોરા ઊંચા કરીને જોવા લાગ્યા. મહારાજ ભરતને શા માટે માઠું લાગ્યું તે હજુ ઘણા રાજવીઓ સમજી શક્યા નહોતા. મહારાજ ભરત કોઈ પણ વ્યક્તિની ઉપસ્થિતિમાં તેની પ્રશંસા ન કરાય એ નિયમ મને યાદ આપવા બદલ આભાર. સત્તાનો સિંહાસન વાયડું છે, તમે મને પ્રતિષ્ઠાનપૂર્ણનું તંત્ર ચલાવવાની સત્તા સોંપી એટલે મારે પણ એ ભયસ્થાનનો ખ્યાલ રાખવો જોઈએ. પણ તમને હું ખાતરી આપું છું કે એ ભયસ્થાન હું ભૂલ્યો નથી. મારું જીવન પણ મોટે ભાગે કુલપતિ કણવ અને ભગવાન મારીચીને ચરણે બેસવામાં વીત્યું છે. સૌજન્યના સામાન્ય ખ્યાલ ભૂલી જઉં તો એ પ્રખર ગુરુદેવની વિદ્યા મેં લજવી કહેવાય. મહારાજ ઉપસ્થિતિનો માત્ર શબ્દાર્થ જોઈએ તો તમે અહીં હાજર છો, પણ માનવ પ્રશંસા કરે છે પૈસાની, સામર્થ્યની, સત્તાની, સમૃદ્ધિની. તમે અમારી વચ્ચે એ સ્વરૂપે હોત તો તમારી પ્રશંસા ન કરત, પણ અસુર રાજા ગિલ્મેશને પરાસ્ત કરનાર સમર્થ સમ્રાટ અહીં ક્યાં છે? અનેક રાજવીઓના મુગટ જેના ચરણ ઉજારતા તે સર્વ વિજેતા અહીં ક્યાં છે? દુષ્યંત શકુંતલાના વારસ અને ચંદ્રવંશની અઢળક સંપત્તિના સ્વામી ભરત અહીં ક્યાં છે? અહીં અમારી સાથે બેઠા છે તે તો ત્યાગમૂર્તિ અને તપસ્વી છે. તેમને પ્રશંસા શું કે નિંદા શું? તમે એ બંનેથી પર છો, એથી હું નિસંકોચપણે મારા અંતરમાં ઘોરાતી વાતને અભિવ્યક્તિ આપું છું. મહારાણી સુનંદા વિશે હું કંઈ નહીં કહું, તેમની અદ્વિતીયતાથી પ્રશંસા કરું તો મહારાજ કહે છે, તે દોષનો અપરાધી ઠરું. ભારતરાજની જીભે સરસ્વતી બેઠી હોય એમ તેમણે પોતાના અંતરની વાત સ્પષ્ટપણે વ્યક્ત કરી. એકત્રિત નૃપતિઓ ભારતરાજની વાત મુક્ત ભાવે સાંભળી રહ્યા. ભારતરાજજી, આ બધી વાતોનું અત્યારે શું પ્રયોજન છે? ભરત, ભારતરાજનો મુદ્દો સમજ્યા હોવા છતાં તેમને પ્રશંસા કરતા રોકવા મથ્યા. મહારાજ, આ વાતનું પ્રયોજન અત્યારે અને અહીં જ છે. તમે જાણો છો કે નિરર્થક વાતો કરવાનો મારો સ્વભાવ નથી. તમે હાજર હો કે ન હો, તે બંને મારે મન સમાન છે. તમને વિદાયમાન આપતા હોઈએ ત્યારે તમે જ ગેરહાજર હો તે યોગ્ય ન ગણાય, એટલે તમે અહીં ઉપસ્થિત છો. હું થોડી ચર્ચા કરવા માગું છું, તે ચર્ચા અનિવાર્ય છે. મારા અને અત્ર સંમિલિત નૃપતિઓના અંતરમાં ઘોરાઈ રહ્યું છે, તેને હું વાચા આપું છું. આ ચર્ચા દરમિયાન તમે મોઢું ફેરવીને બેસો તો અમને વાંધો નથી. આ મહાન રાષ્ટ્રના સર્વ નૃપતિઓ અત્ર ઉપસ્થિત છે, તેમની સાથે હૃદય ખોલીને થોડી વાતો કર્યા વિના હું રહેવાનો નથી. ભારતરાજ આટલું કંઈ પરભર થંભ્યા, કેમ અટક્યા? એક નૃપતિએ અધિરાયપૂર્વક પૂછ્યું. નૃપતિઓ, આપ સૌ જાણો છો કે મહારાજ ભરતે આ રાષ્ટ્રની સીમાઓ સદીઓ માટે સુરક્ષિત બનાવી છે. તેમના સામર્થ્ય અને સમજણનું એ પરિણામ છે. કશા વિક્ષેપ વિના વિકાસ કરવાની આપણને તક મળી છે તે મહારાજ ભરતને પ્રતાપે રાષ્ટ્રના નાના ગ્રામને સ્વતંત્ર એકમ ગણીને તેને મર્યાદિત સ્વાયત્તતા આપી મહારાજ ભરતે રાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરાને અકલ્પનીય ચિરંજીવિતા બક્ષી છે. મહારાજ ભરત સત્તાને સર્વોચ્ચ આસને હતા તે છોડી હવે રાષ્ટ્રભરમાં સમાન સંસ્કાર અને સમાન આચાર મુદ્રાની સ્થાપના કરવા મુનિપદ ધારણ કરે છે. આવા લોકપ્રિય અને ધર્મિષ્ઠ મહારાજને આપણે ભાવાંજલિ આપવી કે નહીં તેનો નિર્ણય કરવા હું આપ સૌના પર છોડું છું. મહારાજ ભરત તો અજોડ વિભૂતિ છે, તેમને માટે જેટલું કરીએ તેટલું ઓછું કહેવાય, એક નૃપતિએ સૌના વતી અભિપ્રાય આપ્યો. ભારતરાજજી, કૃપા કરી મારી મૂંઝવણનો કંઈક તો વિચાર કરો. ભરત જાણતા હતા કે ભારતરાજ પાસે તેમનું ચાલવાનું નથી. પોતે તેમને રાજકારણમાં ખેંચ્યા તો તેમની પણ કોઈક વાત માનવી જોઈએ એવો ઓસિંગણ ભાવ તેમને કડક થતા વાર્તો હતો. પોતે કડક થાય તેથી ભારતરાજ પોતાની વાત છોડી દે તેમ નહોતા એની પણ ભરતને ખબર હતી. મહારાજ, તમે મુનિપદ ધારણ કરી ચૂક્યા છો, પ્રતિષ્ઠાનપૂર્ણનો વહીવટ કરતા હું છું, આ વાસ્તવિકતા કેમ ભૂલી જાઓ છો? ભારતરાજે ભરત પાસેથી મેળવેલ વચનની કુશળતાપૂર્વક યાદ આપી, જે સત્તાની ભારતરાજને મન કોળી જેટલી કિંમત નહોતી. તેનો દેખાવ ભારતરાજે હાસ્યાસ્પદ લાગે તે રીતે કર્યો. હું અહીંથી જાઉં? મહારાજ ભરતે નમ્રતાપૂર્વક રજા માંગી. ભારતરાજને વારવાનો તેમને કોઈ ઉપાય સૂઝતો નહોતો. એવો વિચાર આપને કેમ આવ્યો મહારાજ? અમને છોડીને તો તમે જાઓ છો, એ ચીર વિદાયની આ છેલ્લી ઘડીએ કટુતાની યાદ શા માટે મુક્તિ જવી છે? અમે અપૂર્ણ છીએ, અમારી અપૂર્ણતા ઉદારતાથી નિભાવી લો. આટલું કહેતા ભારતરાજનો સ્વર લાગણીવશ કંપ્યો. ભારતરાજને લાગણીવશ જોઈ ભરતને શાંત રહેવાનું ઉચિત લાગ્યું. સભામાં શાંતિ પ્રસરી રહી. ભારતરાજજી, અત્યાર સુધી તમે જે કહ્યું તેની સાથે અમે સૌ સંમત છીએ. આપે મારા ભરતની વિદાયને પ્રસંગે તેમને કઈ રીતે અંજલિ આપવાનું વિચાર્યું છે તે કહો. થોડા નૃપતિઓએ ઊભા થઈ અકરાવનારી શાંતિનો અંત આણ્યો. જગતના અભૂતપૂર્વ સામ્રાજ્યને આસાનીથી છોડી દેનારને આપણે શું આપવાનું હોય? છતાં મને બે વાત સૂજે છે. આજ મહારાજ ભરતની જન્મતિથિ છે. આ સમયને અંતે આપણે ધ્વજમહ નાટ્યોત્સવ યોજ્યો છે. આવો ધ્વજમહ પ્રતિ વર્ષ ભાદરવા સુદ બારસે રાષ્ટ્રભરમાં ઠેર ઠેર ઉજવાય તેવું કંઈક ન ગોઠવી શકાય? ભારતરાજે રાજાઓનું મહત્ત્વ વધારવા તેમને મુખે નિર્ણય કરાવવાનું યોગ્ય માન્યું. અવશ્ય ગોઠવી શકાય. એક સાપટા અનેક રાજવીઓ બોલી ઉઠ્યા. તેમને ભારતરાજનું સૂચન યથા યોગ્ય લાગ્યું. મહારાજ ભરત જે કાર્ય માટે રાત ત્યાગ કરતા હતા તે કાર્યને ભરતના જન્મદિવસ સાથે જોડી દેવામાં તેમને સુરુચિ દેખાઈ. તો આપણે આ પ્રસંગની પુનિતયાદમાં ભાદરવા સુદ બારસને ધ્વજમહ દિન તરીકે રાષ્ટ્રીય તહેવાર બનાવવાનો નિર્ણય કરીએ છીએ. બરાબર? બરાબર છે. સૌએ સંમતિ સૂચવી. મારું બીજું સૂચન એવું છે કે આપણા આ ભવ્ય રાષ્ટ્રનું આ ઘડીથી ભારતવર્ષ એવું નામાભિધાન કરવું. ભારતરાજે સભાનું ઉમંગભર્યું વાતાવરણ જોઈ ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની દરખાસ્ત રજૂ કરી. ભારતરાજને લાંબા પ્રવચન કરવાની ટેવ નહોતી. રાજવીઓનો ઉત્સાહ જોઈ તેમણે યુગવર્તી પ્રસ્તાવ ટૂંકમાં રજૂ કરી દીધો. માન્ય, એક સાથે બધા રાજવીઓ ઊભા થઈ બોલી ઉઠ્યા. બીજી ક્ષણે સભાખંડ તારીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો. મહારાજ ભરત ગદગદિત ભાવે બેસી રહ્યા. આવા સ્વયંભૂ પ્રેમને પાત્ર થવા બદલ તેઓ મનોમન ઈશ્વરને વંદન કરી રહ્યા. ત્યાગ કરનારને સન્માનવાની આ વૃત્તિમાં તેમને રાષ્ટ્રના સંસ્કારની દિવ્યતાનું દર્શન થયું. ભારતરાજ અંતરથી પ્રસન્ન હતા. આ રાષ્ટ્રનું ભારત નામ યુગોની ચડતી પડતીના ખેલ જોતું અમર બની જવાનું છે. એમની પ્રતીતિ તેમના સમગ્ર દેખાવમાંથી નીતરી રહી. અન્ય રાજવીઓ પણ આવા ઠરાવમાં ભાગીદાર થવા બદલ ધન્યતા અનુભવી રહ્યા. થોડી વારે સુનંદા સિંહાસન પરથી ઉઠી જરા આગળ આવી. સૌનો હૃદયપૂર્વક આભાર માનતી હોય એમ તે થોડી પર નતમસ્તકે શાંત ઊભી રહી. આ સરળ સામાન્ય લાગતી નારીના અંતઃસ્થલે પડેલી મહત્તા અત્યારે તેના વદન પર ચિત્રાઈ રહી. સૌ તેના તરફ આદરપૂર્વક જોઈ રહ્યા. કંઈક વારે સુનંદા બોલી, મુનિશ્રી ભારતરાજજીને સૂજ્યું તે આપણને ન સૂજત. આપણે તેમના આભારી છીએ. અને મહારાણી સુનંદા પાછા શાંતિપૂર્વક મહારાજ ભરતની બાજુમાં સિંહાસન પર જઈ બેઠી. વરી તારીઓનો ગડગડાટ થયો. આનંદના અનેકવિધ ઉદ્ગારો વચ્ચે રાજવી સભા પૂરી થઈ. સામાન્ય લોકોએ રાષ્ટ્રનું નવું નામ ભારત ઉમરકાભેર અપનાવી લીધું. તેનો પ્રચાર કરવા બેસવાની જરાય જરૂર ન પડી. સાચને પ્રચારની ઓછામાં ઓછી જરૂર પડે છે. મહારાજ ભરતના નામ પરથી રાષ્ટ્રનું નામાભિધાન થયું. સભામાં ચીનથી આવેલો એક પ્રવાસી પણ તેના ભારતીય યજમાન સાથે ઉપસ્થિત હતો. સભામાં જે કાર્યવાહી ચાલી તેથી તે દંગ થઈ ગયો. પ્રતિષ્ઠાનપુરમાં આવ્યો ત્યારથી એ ચીની પ્રવાસી સ્થાનિક નાગરિકોની સરળ બુદ્ધિમત્તા પર વારી ગયો હતો. પોતાના યજમાન સાથે વાતો કરતા પ્રવાસીને જ્ઞાનના સીમાડા વિસ્તરતા લાગતા. છતાં નવાઈ જેવું એ હતું કે યજમાન જ્ઞાની હોવાનો જરાય ડોર ન કરતો, એ તો સહજપણે વાતો કરે જ હતો. તમારે ત્યાં કાંસાને બદલે લોહ વપરાય છે તે મારે માટે નવી વાત છે, એકવાર પ્રવાસીએ કહ્યું. લોહ ઘણી મજબૂત ધાતુ છે, શસ્ત્રો અને ઓજારોમાં લોહનો ઉપયોગ કરવાથી અમને ઘણા લાભ થયા છે. લોહ સમક્ષ કાંસાની કશી વિસાત નહીં. લોહના ઉપયોગ પછી અમારી કૃષિ ઝપાટાબંધ વિકસી છે, સ્થાનિક નાગરિકે ગૌરવભેર કહ્યું. હા, કૃષિના ક્ષેત્રે તમે હરણફાર ભરી લાગે છે, તેમ ઊન કે રેશમને બદલે ગાર્સમતમ વસ્ત્રો બનાવવા વાપરો છો એ માનવ વિકાસના ક્ષેત્રે વિરાટ પગલું છે, પણ નદીઓ પાર કરવા માટેની તમારી હોડીઓ નાની કેમ હોય છે? જગતભરના મહાસાગરો ફેંદી વર્તી અમારી સુદઢ નૌકાઓ તમે જોઈ છે? ના. જગતના અનેક દેશો સાથે અમે વેપારથી સંકળાયેલા છીએ. અમારી નૌકાઓ અમારી જીવાદોરી સમી છે, એ જોવાનું ના ચૂકશો. અમે અગ્નિનો ઉપયોગ ખેતી માટે જમીન નવસાધ્ય કરવા કરીએ છીએ, તમે કેમ એમ નથી કરતા? અમે અગ્નિનો શસ્ત્ર તરીકે ભલે ઉપયોગ કરતા હોઈએ, પણ અગ્નિ અમારે માટે પૂજનીય છે. યજ્ઞો અમારા જીવનમાં મહત્ત્વના છે, અગ્નિ વિના યજ્ઞ કેમ સંભાવે? પરંતુ અમારા સમર્થ રાજવી ભરતદેવે વન સંપત્તિનો નાશ કરવાની કડક બંદી ફરમાવી, ત્યારથી અરણ્યને અગ્નિથી પ્રજ્વરવા તે અમારે ત્યાં પાપ માનવામાં આવે છે. આવા વાર્તાલાપ દ્વારા ચીની પ્રવાસી ભારત વિશે સાચી સમજણ પામતો. મહારાજ ભરતના વિદાય સમારંભમાં તે સામેથી વિનંતી કરીને ઉપસ્થિત રહ્યો હતો. સભામાં જે કાર્યવાહી ચાલી તેથી તે અત્યંત પ્રસન્ન થયો. સમારંભ ચાલ્યો ત્યાં સુધી ચીની પ્રવાસી વિવેક ખાતર મૌન રહ્યો, પણ યજમાનને ઘેર પહોંચી એકાંત મળી કે તરત તેણે પૂછ્યું, આજના સભાની કાર્યવાહીથી હું બહુ પ્રભાવિત થયો, પણ મહારાજ ભરત વિશે મને કેટલું સમજાયું નહીં. તમને જે ન સમજાયું હોય તે ખુશીથી પૂછો. જુઓ, મહારાજ ભરતનો ઘસાતું બોલવાની મારી જરાય ઈચ્છા નથી, પણ કહો તો ખરા કે ભરત જેવા પ્રબળ સમ્રાટ રાજપાટ છોડી નાટ્ય સારા ચલાવવા જેવા સામાન્ય કામમાં શા માટે પડે છે? માત્ર સમજવા માંગુ છું. તેમના અંગત જીવનમાં આઘાત આપે તેવું કશું બન્યું છે? એ વિના માણસ સમ્રાટ પદ છોડે શા માટે? મહારાજ ભરતે સમ્રાટ પદ છોડ્યું તેની પાછળ કોઈ આઘાત કારણભૂત નથી. નાગરિક ભરતની ત્યાગ શક્તિને બિરદાવવાની અનાયાસે તક મળતા રાજી થયો, તો તેમણે સત્તા છોડી શા માટે? નાટ્યશાળા એ તે કોઈ પ્રવૃત્તિ છે? ભારતીય સંસ્કૃતિના હાથમાં પડેલી ત્યાગ ભાવનાથી અજાણ ચીની પ્રવાસીને ઘરે ભરતના ત્યાગની વાત ઉતરતી નહોતી. સ્વૈચ્છિક ત્યાગ તેમને સમજાતો નહોતો. એ વાત જરા વિગતવાર કહેવી પડશે. પૂરી વિગતથી કહો, હું તે સાંભળવા ઉત્સુક છું. જીવનમાં સત્વ રજસ તમસ ત્રિગુણનું પ્રાબલ્ય પલટાયા કરે છે, એ વાત તમે અનેકવાર સાંભળી છે. જે સંસ્કૃતિ પ્રજાજીવનનું મંડાણ સત્વગુણ પર કરે છે તેણે ઉચ્ચ નૈતિક પરંપરા જાળવવાની બાબતમાં સતત જાગૃતિ સેવવી પડે છે. સત્વમાંથી રજસમાં ન સરી જવાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે. એક વાર રજસમાં ઉતર્યા એટલે પહેલું બલિદાન જાગૃતિનું દેવાય છે. નાગરિક પોતાનો મુદ્દો શક્ય તેટલો સરળ બનાવવા મથ્યો. વ્યવહારુ રાજકારણમાં ઉચ્ચ ધ્યેયની સિદ્ધિ માટે થોડી અનૈતિકતા ન ચાલે. પ્રવાસીને આ વાતમાં રસ પડ્યો. ના, રાજકારણ જીવનનો જ એક ભાગ છે, તે જીવનથી અલગ નથી. સાધન સાધ્યના એકત્વ વિના જીવન ઉદ્વગામી ન બને. રાજકાજમાં બધું ચાલે એવી ભ્રમણામાં ફસાયા તો વિવેક બુદ્ધિ ક્ષીણ થઈ જાય. રજસમાંથી તમસમાં સરી પડતા બહુ વાર નથી લાગતી. તમસ અંધકાર છે. અંધકારમાં સરી પડતું રાષ્ટ્ર વિનાશને માર્ગે ચડી જાય. તમે આ રીતે વ્યક્તિના જીવન સાથે રાષ્ટ્રજીવનનો સંબંધ જોડ્યો લાગે છે. વ્યક્તિ અને રાષ્ટ્રને તમસમાં સરી પડવાના ભયસ્થાનથી બચાવવા તમે સા પગલાં યોજ્યા? અમારી સંસ્કૃતિ ચિરંજીવ અને સત્યનિષ્ઠ બને તે માટે અમારા વિચારકો અને તત્વજ્ઞોએ સમાજ જીવનમાં સત્વનું સ્થાન આવશ્યક અને ઊંચું ગણ્યું. સત્વગુણનો પાયો ત્યાગ છે. રજસ અને તમસમાં સત્તાનો અમર્યાદ ઉપભોગ કરવાની વૃત્તિ પ્રબળ બને છે. તેની અસર નીચે સત્તાધારી ઘણીવાર ન કરવાના કામ કરી બેસે છે. એટલે અમે સત્તાને એક પ્રકારનો નશો કહીએ છીએ. સમજુ પ્રજાએ આ ભયસ્થાનથી સદૈવ ચેતતા રહેવાની જરૂર છે. સત્તા પર માનવીનો અંકુશ રહેવો જોઈએ. સત્તા માનવી પર સવાર ન થઈ જાય તે માટે શ્રેષ્ઠ વ્યક્તિઓએ રજસ અને તમસ છોડી સત્વનું અવલંબન કરવાની પરંપરા પાડવી જોઈએ. જનસામાન્ય બહુધા શ્રેષ્ઠને અનુસરે છે. મહારાજ ભરતે સત્વનું પ્રાબલ્ય સ્થાપવાની શ્રેષ્ઠ પરંપરા પાડવા, ખરું કહું તો ચાલુ રાખવા સત્તા છોડી મુનિપદ ધારણ કર્યું. તમારા દેશમાં સર્વોચ્ચ વ્યક્તિ સુશાસન ચલાવવામાં ઇતિ કર્તવ્યતા માનવાને બદલે તંદુરસ્ત પરંપરાનું સાતત્ય જાળવવાનો ધર્મ ચડિયાતો માને છે તે મારે મારી નવી છતાં પ્રેરક વાત છે. માનવ રાષ્ટ્રહિત કાજે પોતાની જાતને ભૂંસતા શીખે તે અનુસરણીય વાત છે. એક બીજી વાત પણ સમજવા જેવી છે. મહારાજ ભરતે રાજવી પદનો ત્યાગ કરી નાટ્ય શિક્ષણનું કામ હાથ પર લેવા ધાર્યું તેના બે કારણ છે. પહેલું કારણ એ કે અમારે ત્યાં રાજવી કરતા આચાર્યનું પદ ચડિયાતું મનાય છે. તમે આચાર્યને સમ્રાટ કરતાંય ચડિયાતા ગણો છો? પ્રવાસીના આશ્ચર્યનો પાર ન રહ્યો. હા, બીજું, મહારાજ ભરતે સમગ્ર રાષ્ટ્રની જનતામાં લડાયક ખમીર ઊભું કરવામાં અદ્વિતીય ફાળો આપ્યો છે. ભારતીય સેના અજેય છે. સંરક્ષક કે આક્રમક બંને પ્રકારના યુદ્ધમાં ભારતનો ક્યાંય જોટો જડે તેમ નથી. સામર્થ્યની આવી વિરલ ઉપાસના છતાં લોકો મદમાં છકી ન જાય તે માટે ભરત મુનિએ અંતરની કોમળતા વિકસાવવાનું આવશ્યક ગણ્યું. નાટ્ય, નૃત્ય, સંગીત પ્રજાને સંસ્કારી બનાવવામાં ગણપાત્ર ફાળો આપે છે. લડાયક વૃત્તિના વિકાસ જેટલું જ મહત્ત્વ શાંતિની આરાધનાનું છે એ અજબ વાત છે. યુદ્ધ વિદ્યાની સાથોસાથ સંસ્કાર ઘડતરનો પણ વિચાર કરી શકે તેની બલિહારી છે. ચીની પ્રવાસીએ અહોભાવપૂર્વક કહ્યું. ભરત મુનિએ પ્રતિષ્ઠાનપુર છોડ્યા પછી પહેલું કામ ક્રમબદ્ધ નાટ્યશાસ્ત્ર લખવાનું કર્યું. આ ગ્રંથ તૈયાર થયો ત્યારે ભરતને પોતાની વર્ષોની મહેનત સફળ થઈ લાગી. તેમને મન આ સિદ્ધિ મહાન વિજયો કરતાં જરાય ઉતરતી નહોતી. નાટ્યશાસ્ત્રમાં ભરત મુનિએ નાટ્ય લેખક અને સૂત્રધાર બંનેને ખપ લાગે તેવું માર્ગદર્શન આપ્યું હતું. ભરતમુનિનો નાટ્યશાસ્ત્ર પરનો એ વિશાળ ગ્રંથ થોડા વખતમાં એ વિષયના પ્રમાણ ગ્રંથ તરીકે સ્વીકૃતિ પામ્યો. નાટક અને આનુષંગિક વિષયોને લગતી ઝીણી મોટી બધી બાબતોની વિશદ છણાવટ કરવામાં તેમણે કચાશ નહોતી રાખી. જોતજોતામાં ભરતમુનિના નાટ્યશાસ્ત્રની ખ્યાતિ રાષ્ટ્રના સીમાડા વરોટી જગતના અન્ય દેશોમાં પણ પ્રસરી. જે અધિકારી વ્યક્તિઓએ ભરતવિરચિત નાટ્યશાસ્ત્ર વાંચ્યું તેઓ આનંદ વિભોર બની બોલી ઉઠ્યા, મહારાજ ભરતે સામ્રાજ્ય સર્જ્યું એ તો કદાચ કાળક્રમે વેરવિખેર થાય, પરંતુ તેમણે જે નાટ્યશાસ્ત્ર રચ્યું તે કાલાતીત છે. જગત પર માણસ છે ત્યાં સુધી નાટક ભજવવાના છે અને નાટક ભજવતા રહેશે ત્યાં સુધી. આ ભરતનાટ્યશાસ્ત્ર જીવંત રહેવાનું છે. આ નાટ્યશાસ્ત્ર એવું પરિપૂર્ણ છે કે ભાગ્યે જ કોઈ તેના પર સુધારો કરી શકશે. નાટ્યશાસ્ત્ર સમા સંદર્ભ ગ્રંથના લેખન પછી નાટકને નવું પરિણામ લાધ્યું. નાટક સાહિત્ય કૃતિ તરીકે દ્રશ્ય કાવ્ય બન્યું. નાટક ભજવવામાં અભિનય જેટલો જ જો નાટકને સાહિત્યક સ્વરૂપમાં આપવાની બાબતને અપાયો. નાટકના પાત્રોનો રંગમંચ પરનો સવૈ વિહાર બંધ થયો. નટનટીઓએ પોતાની અભિનય કલા નાટ્ય લેખકની કલ્પના મૂર્તિમંત કરવામાં વાપરવાનું સ્વીકારવું પડ્યું. અભિનય પર કેટલોક અનિવાર્ય અંકુશ પણ તેમને માન્ય રાખવો પડ્યો. અભિનય કરનારની વ્યક્તિગત કુશળતાને સમૂહ પ્રયાસોનો ભાગ બનાવતા શીખવું પડ્યું. ભરતમુનિએ નાટ્યશાળાનો પ્રારંભ કર્યો ત્યારે ભારત ઉપરાંત અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાવા આવ્યા. ટંડુ વગેરે તો પહેલેથી ભરતમુનિની સાથે હતા. તેમાં સાંડિલ્ય, વાત્સ્ય, કોહલ, દત્તિલ, કાપિંજલ, કૌચ, ભાર્ગવ, લૈતિલ, બાદરાયણ, સ્તપદ, કુશલ, વિદ્યુત ઇત્યાદિ દેશ પરદેશના વિદ્યાર્થીઓ અને સુકેશી, સૌદામિની, કેરલા, ધૃતિ, નંદા, સ્વાતિ ઇત્યાદિ અપ્સરાઓ ઉમેરાયા. ભરતમુનિએ 100થી વિશેષ વિદ્યાર્થીઓ ન લેવાની મર્યાદા બાંધી હતી. નાટ્યશાળાના વિદ્યાર્થીઓ નિષ્ઠા અને શ્રમપૂર્વક નાટકની તાલીમ લેતા વિદ્યાલયનું વાતાવરણ સતત નાટકની વિવિધ પ્રવૃત્તિઓથી ગુંજતું રહેતું. ભરતમુનિની આ નાટ્યશાળામાં થોડા નાટ્ય લેખકો પણ હતા. દરેક વિષય શીખવવા માટે ભરતમુનિ જે તે વિષયના નિષ્ણાંતનો સહકાર મેળવી શક્યા હતા. આ નિષ્ણાંતો અને ભરતમુનિ મહિનામાં એકવાર સાથે બેસી નવા નાટકને કઈ રીતે વિશેષ જીવંત બનાવવું તેની ઉચ્ચ સ્તરે ચર્ચા કરતા. પંચમ વેદસમા નાટ્યશાસ્ત્રની કલ્પના કરનાર બ્રહ્માએ ભરતમુનિને સૌથી પહેલાં દેવો અને દાનવોએ સાથે મળીને કરેલ અમૃત મંથન પર નાટક રચવાનો આદેશ આપ્યો હતો. એ પ્રથમ નાટક રુદ્રદેવને અર્પણ કરવાનું પણ બ્રહ્માનું સૂચન હતું. અમૃત મંથન નાટક લખાયા પછી તેના પાત્રોની વર્ણી થતી હતી ત્યારે ભરતમુનિએ રુદ્રનો પાઠ લેવાનું પસંદ કર્યું. ભરતમુનિ વિષય પાનનો પ્રસંગ તૈયાર કરતા ત્યારે તેમને સ્વયં રુદ્રદેવ પ્રેરણા આપતા હોય એવું લાગતું. જગતનું કલ્યાણ કરવા ઈચ્છનારે વિષપાન કરવા તૈયાર રહેવું પડે છે તેનો અભિનય કરતા ભરતમુનિ સ્વયં રુદ્ર સમા બની જતા. નાટ્યશાળાના અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભરતમુનિનો એ અભિનય જોતા મંત્રમુગ્ધ બની જતા. ભરતમુનિએ જીવનભર નાટકો ભજવવા સિવાય અન્ય કોઈ કામ નહીં કર્યું હોય એમ અજાણ્યાને એ અભિનય જોતા લાગે. જીવનભરની એક ધારી સાધના વિના આવો ઉચ્ચ કોટીનો અભિનય સાધી ન શકાય એમ રસજ્ઞોને પણ લાગતું. અભિનય વાસ્તવિક લાગવા માંડે એટલી હદે ભરત મુનિએ રુદ્રદેવના પાત્ર સાથે તદાત્મ્ય સાધ્યું. ભરત મુનિનો તાદ્રશ અભિનય જોઈ અન્ય પાત્રોને પણ તેમની ઊંચાઈએ પહોંચવાની ચાનક ચડતી, પણ પોતાના રૂપ અને આકર્ષણથી દાનવોને લોભાવતી મોહિનીનું પાત્ર સફળતાપૂર્વક ભજવી શકે તેવી વ્યક્તિ હજી મળી નહોતી. નૃત્યપટુ અપ્સરાઓ પણ મોહિનીનું પાત્ર ભજવવામાં ઊણી ઉતરતી. અભિનય ક્ષેત્રે અપ્સરાઓની અપૂર્ણતા જોઈ ખાતરી થતી કે રૂપ હોય એટલે અભિનયની કુશળતા પણ હોય જ એવું નથી બનતું. અભિનય રૂપના અનુચર રૂપે નથી આવતો, એ શીખવા જન્મજાત રુચિ ઉપરાંત ઈશ્વર કૃપા અને અવિરત શ્રમની જરૂર પડે છે. દાનવને છરવા આવેલી મોહિની અસલમાં તો વિષ્ણુનું સ્વરૂપ હતું. છલંજાર બિછાવી અન્યને લોભાવે છતાં પોતે એ પ્રકારની શુલકતાથી પર છે એવો દેખી તો વિરોધાભાસી અભિનય રજૂ કરવામાં કોઈ અપ્સરા સફળ થતી નહોતી. એવો અભિનય કરવા જતાં અપ્સરા કાં તો અતળી બની જતી, અગર બજારુ સ્ત્રી સમી સરતી લાગતી, પણ તેના અભિનય દ્વારા વિષ્ણુની માયાશક્તિ પ્રગટ નહોતી થતી. દાનવો જેની પાછળ મોહંદ બને છતાં જે પોતે મોહથી પર હોય એ કોટીનો અભિનય કોઈ રજૂ કરી શકતું નહોતું. અમૃત મંથનમાં મોહિનીનું પાત્ર કેટલું મહત્વનું છે તે જાણતા હોવાથી ભરત મુનિને એ પાત્ર યોગ્ય નહોતું તેથી થોડી મૂંઝવણ થતી. ભરત મુનિને અધકચરી તૈયારીથી ચલાવી લેવાની ટેવ નહોતી. નાટક એકાદ બે મુખ્ય પાત્રોની શક્તિ બતાવવાની લીલાભૂમિ હોવાનું તેઓ ન માનતા. નાના મોટા દરેક પાત્રના સમુચિત સમૂહ અભિનય દ્વારા જે સરંગ સુરેખ છાપ ઊભી થાય તેને ભરતમુનિ સફળ નાટક માનતા. અમૃતમંથન નાટકની પૂર્વ તૈયારીઓ ચાલતી હતી. એ અરસામાં એક દિવસ પારો કસા ખર ખબર વિના એકાએક ભરતમુનિ પાસે આવી ચડી. પારોને જોઈ ભરતમુનિ આશ્ચર્ય પામ્યા. પહેલું આશ્ચર્ય પારો કામરૂપનું રાજ્ય સિંહાસન છોડી એકલી અરણ્યમાં આવી તેનું હતું. બીજું આશ્ચર્ય ભરતમુનિએ વર્ષો પહેલાં પારોને જેવી જોઈ હતી લગભગ તેવી જ તે આજ પણ રહેવા પામી હતી તેનું હતું. પારો પૂરતો કાર થંભી ગયો હોય તેવું ભરતમુનિને લાગ્યું. આવ પારો, તું ક્યાંથી? ભરતમુનિના આવકારમાં ઉમરકો હતો. ભરતમુનિને પારોની પ્રબળ ઈચ્છાશક્તિ માટે આદર હતો. સ્ત્રીતત્વના અક્કર સમી પારોમાં ભરતને શીલ સૌંદર્ય સ્વમાનનો સુભગ સંયોગ દેખાતો. રાજકુમારી પારોએ મહારાજ ભરતનો ભાઈ તરીકે સ્વીકાર કર્યો એ પર બંનેને માટે ધન્ય બની ગઈ હતી. ભાઈ, કંઈ પારો અટકી? આ સાદા સંબોધનમાં પારોના નિર્મળ અંતરની પવિત્રતા પડઘાતી રહી. પારોને બોલતા અટકવું પડે એ આશ્ચર્યજનક હતું. થોડીવાર શાંત રહી પારો અંતરમાં ઉભરાતો ભાવોદ્રેક સમાવવામાંથી બોલને, અટકી કેમ ગઈ? ભરતમુનિએ મોટાભાઈ તરીકેનો અધિકાર ભોગવતા હોય તેમ કહ્યું. પારો વાત કરતા અચકાય? પારો સદા રમતિયાર હોય એવી તેમની માન્યતા હતી. ભાઈ, મને બોલાવી કેમ નહીં? પારોએ કોઈ લાણમાં બાકાત રહી જવાથી માઠું લાગ્યું હોય તેવા ભાવપૂર્વક કહ્યું. પારોનો સ્વર સ્વસ્થ હતો, પણ અંતરમાં ઊભું થયેલું ઘમસાણ હજી સમ્યું નહોતું. પારો, તમે ક્યાં બોલાવો? પ્રતિષ્ઠાનપુરમાં તો આ બંનેને ન સાચવી શક્યો. આ વનવાસમાં તને રાજ્ય સિંહાસન છોડાવીને બોલાવતા જીવ કેમ ચાલે? ભરત મુનિએ નિખાલસપૂર્વક કહ્યું. ભાઈ, તમારા કરતાં મને રાજ્ય સિંહાસન વિશેષ પ્રિય છે, એવું તમે ક્યારથી માનતા થયા? કહો, અહીં તમારી સંભાળ રાખનારું કોણ? પારોએ પ્રસન્નતાપૂર્વક અંતરનું ઘમસાણ દબાવી દીધું, છતાં તે એનું ટીકરી સ્વરૂપ ધારણ કરી શકી નહોતી. પારો, તને હું સંભાળ લેવી પડે એટલો વૃદ્ધ લાગ્યો? ભરત મુનિએ પારોના કથનનો મર્મ પકડવાને બદલે ઈરાદાપૂર્વક પોતાના સ્વસ્થ શરીરની વાત આગળ ધરી. સંભાળ લેનારની જરૂર માત્ર વૃદ્ધાવસ્થામાં જ પડે એવું ક્યાંથી શીખ્યા? જન્મથી માંડી મૃત્યુ પર્યંત માનવીને સંભાળ લેનાર અંગત વ્યક્તિની જરૂર પડે છે. એમાં ભાડુતી માણસો ન ચાલે, અંગત વ્યક્તિ જોઈએ. સંભાળ લેનારમાં અંગત તત્વ ન પામે એ માનવ મટી રાક્ષસ બનવા માંડે છે. સંભાળ લેવામાં ઉષ્માનું તત્વ ઉમેરાય તો માનવ ઊણો રહે છે. આટલી સીધી સાદી વાત તમને આજ સુધી સમજાઈ નથી? આટલી વારમાં પારો બરાબર સ્વસ્થ થઈ ગઈ હતી. જેના હાથ પગ ચાલતા હોય તેને તું કહે છે તેવું પરાવલંબન કેમ ફાવે? ભરત મુનિ પોતાના મુદ્દાને વર્ગી રહ્યા. ભાઈ, ઘરડા થવા આવ્યા તોય તમને હજી અક્કલનું સિંગડું ફૂટ્યું નથી લાગતું? પારો તેના અસલ ટીખરી સ્વરૂપમાં આવી રહી હતી. તેને અભિનય કર્યો રોષનો, પણ તેના સમગ્ર વ્યક્તિત્વમાંથી નીતરી રહ્યો હતો મેં. તું મને અક્કલનો દાન કરવા આવી છે? ભરત મુનિને પારોની અધિકાર ભોગવવાની રીત ગમી. પારો તેના અસલી ટીખરી સ્વરૂપમાં આવી ગઈ એ પણ તેમને ગમ્યું. અક્કલ કોઈની આપી નથી આવતી, એ જ મારી આફત છે ને. પારો ખડખડાટ હસી, જરા ધીમે બોલ. મારી અક્કલ વિશેનો તારો અભિપ્રાય અહીં કોઈ જાણી જશે તો મારું નાટ્ય આચાર્યનું પદ જોખમમાં આવી પડશે. ભરત મુનિ પણ રહેરથી પારો સાથે હસવામાં ભર્યા. વય વધવાની સાથે સમજણ વધે એ ઉક્તિ તમારી બાબતમાં કેમ સાચી ના પડી? કહો તો. પારોએ ભારે ખમ ચહેરે કહ્યું. પારો બેન, માંડ બે એક દિવસ રોકાવાની હોઈશ તે ઝઘડો કરવામાં પસાર કરવા છે? ભરત મુનિ વાર્તાલાપનું ટીખરી સ્વરૂપ બદલાવવા મથ્યા. ભાઈ, અહીં વાતો કરી મૂળ વાતનો દોર ચૂકવી દેવાની તમારી જૂની ટેવ હજી સુધરી નથી લાગતી. ખેર, પ્રતિષ્ઠાનપુરમાંથી મને તગડી શક્યા, અહીંથી જાય તે બીજા. ભાઈ, હું તો અહીં રહેવા આવી છું. પારોના સ્વરમાં કૃતનિશ્ચયતા હતી. પછી શું? પછી કામરૂપનો કારોબાર કોણ ચલાવશે? ભરત મુનિ પારોના ત્યાગની કલ્પના કરતા દંગ થઈ ગયા. એ વ્યવસ્થા કરીને આવી છું, મને પૂછ્યું પણ નહીં. તમે કોણ કે મારે તમને બધું પૂછવું જોઈએ? પહેલાં આવી ત્યારે પૂછીને ક્યાં આવી હતી? જવા દો એ વાત ભાઈ. સુનંદા તમને પરણી તેથી હું બહુ પ્રસન્ન થઈ હતી. કોઈક બીજી સ્ત્રી પણ તમને સમજી શકે તેવી છે એટલું જાણી હું ખુશ હતી. પુરુષની બાજુમાં સ્ત્રીનું હોવું અનિવાર્ય છે, એ પરમાત્માની યોજના છે. તમે મુનિપદ ધારણ કર્યું ત્યારે સુનંદા તમારી સાથે ન આવી, તેનો હું બે કારણ કલ્પું છું. તમારા મુનિપદને અને તેને કશો સંબંધ નથી. તમે જીવનભર મુનિ રહ્યા છો, જગતે તે હવે જાણ્યું. સુનંદા માટે તેથી કશો ફેર પડતો નથી, તે તમારી સાથે ના આવી, કારણ કે વિતથ પરથી પિતા અને માતા બંનેનું છત્ર દૂર થાય તો તેને બાપડાને રઝળતો મૂક્યો કહેવાય. સુનંદા એવું પગલું ભરે નહીં. બીજું, સુનંદા તમારી સાથે તન્મય બની શકી એમ તમારી નાટ્ય પ્રવૃત્તિ માટે નહીં બની શક્યું હોય, આ તો મારી અટકળ છે, ખોટી પણ હોય. પારો વર્ષોથી ભરત મુનિની સાથે જ હોય એટલા ધરેબાથી વાતો કરી રહી. પારો, તારી બંને અટકળ સાચી છે, ભરત મુનિએ એકરાર કર્યો. પારો સાથે વાત કરવાનું તેમને હંમેશા રૂચતું. આ વનવાસમાં મને તમારી સાથે જોડાવાનું કેમ ન કેવડાવ્યું? પારોએ આડી અવરી વાતો કરતા પાછો મૂળ મુદ્દો પકડી લીધો. હું સિંહાસન છોડું એટલે તને પણ સિંહાસન છોડાવવાનું? મારાથી આટલો મોટો અધિકાર કેમ ભોગવાય? ભરત મુનિના વદન પર પારોની ન્યોછાવરીને બિરદાવતા હોય તેવો ભાવ પ્રસરી રહ્યો. ભાઈ, તમે એ વાત કેમ ભૂલી જાઓ છો કે તમે જે નવી પ્રવૃત્તિ આરંભી છે તેમાં આપણે બંને સમાન ધર્મી છીએ. મારો પ્રતિષ્ઠાનપુરમાં પ્રવેશ જ અભિનય દ્વારા થયો હતો, એ વાત તમને કેમ યાદ ન આવી? ખેર, તમે મને બોલાવવાનો અધિકાર ન ભોગવ્યો તો કંઈ નહીં, હું સામેથી તમારી નાટ્યશાળામાં જોડાવા આવી છું. હવે તમે કૃપા કરીને મને કાઢી મૂકવાનો અધિકાર ન અજમાવતા. હવે મારી વાત જોવાની શક્તિ ખૂટવા આવી છે, વાર્ધક્યનું ચિહ્ન છે. કાં ભાઈ, મને બલીભોરી પણ ન માની લેતા. હું નાટ્યશાળામાં જોડાઈશ પણ મારી શરતે. હું તમારી અંતેવાસી બનીને રહીશ, એ તમારે સ્વીકારવું પડશે. પારો ભરતથી કદી અરગી ન થઈ હોય તેમ ટપ ટપ શરતો મૂકવા લાગી. પારો, તારો આવડો મોટો ત્યાગ? ભાઈ, આપણે એકમેકના ત્યાગને બિરદાવવાનું રહેવા દઈએ, એ બની જશે શિષ્ટાચાર. તમે જાણો છો કે મારે અને શિષ્ટાચારને પહેલેથી આડવેર છે. પારોએ ઊભી થઈ ભરત મુનિના મોં પર હાથ દાબી દીધો. નાના ભાઈ બહેન જેવું તેમનું વર્તન હતું. ભરત મુનિ અસહાયની જેમ મૌન બેસી રહ્યા. બહેનના અધિકારનો કયે મોંએ ઇનકાર કરે? ઇનકાર કરવાની તેમની ઈચ્છા પણ નહોતી. તે દિવસે અમૃત મંથન નાટકનો પૂર્વ પાઠ શરૂ થયો ત્યારે પારો ત્યાં હાજર રહી. નાટકની દુનિયાથી પારો તદ્દન અજાણી નહોતી. નાટક, નૃત્ય, સંગીત પ્રત્યે તેને વિશિષ્ટ અભિરુચિ હતી. પારો રુદ્રના પાઠ પર મુગ્ધ થઈ ગઈ. આવા દેવી અભિનય સમક્ષ પારોને ગિલગમેશ પરનો ભરતનો વિજય ફિસ્સો લાગ્યો. રુદ્રનો પાઠ ભજવતી વખતે ભરતને પારોએ જુદા જ સ્વરૂપે જોયા. જગત જેને અજોડ વિજેતા તરીકે ઓળખે છે તે આજ ભરત હશે એવી શંકા ઊભી થાય. એટલી અદે ભરત મુનિ રુદ્રના પાઠ સાથે એકરાર થઈ ગયા હતા. પારો તરત સમજી ગઈ કે ભરતની સફળતાની ચાવી જે કામ હાથ પર લે તેની સાથે એકરૂપ થઈ જવામાં છે. પોતાના કામ સાથે તદાત્મય અનુભવનારને ઈશ્વર અવશ્ય સહાયરૂપ બને છે. થોડી વારે પારોએ મોહિનીનું પાત્ર ભજવાતું જોયું અને તે અકરાઈ ઉઠી. પૂર્વ પાઠ પૂરો થયા પછી પારો મોહિની બનેલ અપ્સરાને મળી. કહ્યું, બેન, તમારી ટીકા નથી કરતી, પણ તમે યોગ્ય અભિનય કરી શકો એ આશયથી કહું છું. મોહિનીનું પાત્ર તમારી પકડમાં આવ્યું હોય તેમ ન લાગ્યું. ખરું છે પારોબેન, હું એ પાત્ર યોગ્ય રીતે નહીં ભજવી શકું. અપ્સરાએ તરત પોતાની અશક્તિનો સ્વીકાર કર્યો. એટલો સ્વીકાર કરતા તેના મનમાં કશો રંજ નહોતો. પોતાની શક્તિની મર્યાદા સમજવી એ સાચા કલાકાર થવાની દિશાનું પ્રથમ સોપાન છે. એમ હતાશ શું થાવ છો? દરેક વસ્તુ શ્રમ સાધ્ય છે. તમને હતાશ જોવા હું તૈયાર નથી. પારો અપ્સાને હિંમત આપવા નથી. મારે લીધે ભરત મુનિનું પ્રથમ નાટક બગડશે એનો ભય મારા અંતરમાં એવો ડટ બની ગયો છે કે ગમે તેટલી મદદ છતાં હું મોહિનીના પાત્રને ન્યાય નહીં આપી શકું. અપ્સરાએ પોતાની લાચારી વ્યક્ત કરી. તમને એમ જ લાગતું હોય તો એ પાત્ર ભજવવાની ના કહી દો. ભરત મુનિ કોઈ અન્ય અપ્સરાને તે પાત્ર આપશે. અન્ય અપ્સરા ક્યાંથી કાઢવી? જે છે તેમાં હું ચડિયાતી છું. ભરત મુનિને મારા અભિનયથી સંતોષ નથી, પણ મને સુધારવાની આશા તેમણે છોડી નથી. બેન, તમે મોહિનીનું પાત્ર ભજવવાનો પ્રયાસ કરી જુઓ ને. ભલે, હું જોઈશ. પારોના ઉત્તરથી અપ્સરાને મોક્ષ મળ્યા જેટલો સંતોષ થયો. બીજે દિવસે પૂર્વ પાઠ કરતા પારોએ અખતરા ખાતર મોહિનીનું પાત્ર ભજવ્યું અને ભરતમુનિ આનંદ વિભોર બોલી ઉઠ્યા, બસ આજ મોહિની સજીવ થતી જોઈ પારો અમારા નાટક અમૃત મંથનમાં મોહિનીનું પાત્ર તું ભજવશે? દાનવોને સૌંદર્યનું પ્રલોભન આપવા છતાં તે આત્મસ્થ હોવાનો જે અભિનય બતાવ્યો તેવું જ મારી કલ્પનામાં હતું. પારો, તારે શીખવાની જરૂર નથી, તું અન્યને શીખવી શકીશ. ધ્વજમહ ઉત્સવ નિમિત્તે પ્રતિષ્ઠાનપુરમાં અમૃત મંથન ભજવાયું ત્યારે સૌ મોંમાં આંગળા નાખી ગયા. અમૃતની શોધમાં દેવદાનવોએ કરેલો એ સહપ્રયાસ પ્રેક્ષકોના અંતરને હચમચાવી ગયો. દાનવોનો સાથ લેવા જતા દેવી શક્તિને પણ કેવી કેવી યાતના અને મૂંઝવણમાંથી પસાર થવું પડે છે તેનું એ નાટક હતું. શુભ આશયથી આરંભેલ પ્રવૃત્તિમાં પણ સાધન શુદ્ધિની વાત પડતી મૂકવામાં આવે તો અમૃત ધાર્યું હોય ત્યાં પણ હરાહર વિષ પણ પ્રગટે. સાધન શુદ્ધિ વિના આકરા અને અવિરત શ્રમને પરિણામે કદાચ અમૃત પામીએ તો પણ તે માણવાની મજા મારી જાય છે. દાનવોની શક્તિનો સ્વાર્થમય ઉપયોગ કરી લેવાની વૃત્તિ મૂળમાં પાપમય છે. અમૃત મંથન ક્ષતિરહિત નાટક હતું. નાના મોટા બધા પાત્રોએ પોતપોતાના પાઠને બરાબર ન્યાય આપ્યો. ઝીણામાં ઝીણી વિગતનો ખ્યાલ રાખી નાટકની સમગ્રતા અસર ઊભી કરવામાં આવી. આ બધામાં રુદ્ર અને મોહિનીનો અભિનય શિરમોર સમો હતો. તેમાં નાટ્યકલાના નવા શિખર સર થયા. સૌ મોંમાં આંગળા નાખી ગયા. ભરત મુનિનું પ્રથમ નાટક અમૃત મંથન નાટ્ય પ્રવૃત્તિનું ચિહ્ન બની ગયું. એ નાટક જોતા લોકોને લાગ્યું કે સામ્રાજ્યજન્ય સર્જન કરતા આ નાટકનું વિધાન જરાય ઉતરતું નહોતું. માનવીના અંતરમાં સતત ચાલતી મથામણને ભરત મુનિએ નાટકને સ્વરૂપે એવી રીતે ઉતારી હતી કે સૌને તેમાં પોતાના અંતરની કોઈ ને કોઈ લાગણી અભિવ્યક્ત થતી લાગી. નાટકને અંતે સુનંદા નેપ્યગૃહમાં જઈ પારોને ઉલટભેર ભેટી પડી. એક શબ્દ ઉચ્ચાર્યા વિના સુનંદા પારોને આવેગપૂર્વક પોતાના પ્રેમપાશમાં ભેસી રહી. ઉર્મિના આવેગ સમક્ષ સુનંદા અવશ બની ગઈ હોય તેવું લાગ્યું. શાંત અને ગંભીર સુનંદા આવો ઉમરકો ભાગ બતાવતી. મહારાણી, પારો મીઠી અક્રમણ અનુભવતી બોલી. સુનંદા પોતાને આલિંગનમાં લઈ ભરત પર વાલ વરસાવી રહી હોય એમ પારોને લાગ્યું. મહારાણી, નહીં કહેવા દઉં, મને સુનંદા કહેવી પડશે. સુનંદાએ પારોને મુક્ત કરતા કહ્યું, પારો સમી કુશળ અભિનેત્રી વિશાળ સામ્રાજ્યનું સંચાલન કરતી મહારાણી કરતા ચડિયાતી છે એવો સુનંદાની વાતનો ધ્વનિ હતો. મને જરાય મોરી ન માનશો, તમને કોઈ હિસાબે સુનંદા નહીં કહું. પારોએ કોઈ નવું પાત્ર ભજવતી હોય તેમ મીઠો છણકો કર્યો. લડવાના વ્યક્ત અભિનય દ્વારા પારો અવ્યક્તપણે સ્નેહ વરસાવી રહી. તો શું કહેશો મહારાણી? કહેશો તો હું બોલવાની નથી, તમારી સાથે ઝઘડવાની ભારે મજા આવશે. સુનંદા કંઈક એવી લહેરમાં હતી કે તેને મોંએ લડવાની વાત સહજપણે નીકળી. સુનંદાનું અત્યારનું વર્તન તેના મૂળ સ્વભાવ સાથે સુસંગત નહોતું. રહેવા દેજો, આપણે લડવા બેસીશું તો ભાઈ ભરતની દશા સુડી વચ્ચે સોપારી જેવી થઈ જશે. આવો આપણે સમાધાન કરીએ. હું તમને મહારાણી નહીં કહું, પણ સુનંદાય નહીં કહું, ભાભી કહું તો ચાલશે? પારોએ મધ્યમ માર્ગ શોધી કાઢ્યો. સુનંદા કંઈ જવાબ આપે તે પહેલાં પારો તેને ભેટી પડી અને મોટી નણંદને દાવે કપાળ પર ચુંબનો ચોળવા લાગી. પારો એટલી ઊંચી હતી કે તેના હોઠ સુનંદાને કપાળે પહોંચતા હતા. વિશ્વમોહિનીના પાઠમાં પારોને સફળતા અપાવવામાં એ ઊંચાઈનો પણ ફાળો હતો. ભાભી, તમને મારી અદેખાઈ આવે છે? પારો પાછલી રાતે સુનંદાના શયનખંડમાં તેની બાજુના પલંગમાં પડી પૂછી રહી. ના પારોબેન, મને તમારી અદેખાઈ નથી થતી. તમને નહોતી મળી ત્યાં સુધી ક્યારેક એવો અફસોસ થતો કે ઈશ્વરે મને અભિનય પટુતાનું દાન કેમ ન આપ્યું? હું અભિનેત્રી હોત તો મહારાજને એકલા પ્રતિષ્ઠાનપુર છોડવાનો પ્રસંગ ન આવત, હું તેમની સાથે હોત. સુનંદા ટૂંકા ગાળામાં પારો સાથે અણકલ્પી નિકટતા અનુભવવા લાગી હતી. અરે ભાભી, આનું જ નામ અદેખાય. ભાઈ સાથે તમારે બદલે હું છું તે તમને બરાબર નથી લાગતું ને? પારોએ ઉતાવળે કહી નાખ્યું. તે થાકી હતી. ભૂલ્યા રે ભૂલ્યા. પારોબેન, તમે ભીત ભૂલ્યા. મહારાજ સાથે તમે છો તેથી તો મને સંતોષ છે. તેમની સાથે તમે ન હોત તો મને વસવસો રહેત. મહારાજ સાથે તમે છો તે જ સર્વથા યોગ્ય છે. બહેન તરીકે ભાઈનું ધ્યાન રાખો છો, સહધર્મી તરીકેનું તેમનું કામ દીપાવો છો. હું તેમનું ધ્યાન રાખી શકત, નાટ્ય પ્રવૃત્તિમાં કશી મદદ ન કરી શકત. સુનંદાએ કુકડો બોલતો સાંભળી પલંગમાંથી બેઠી થતાં કહ્યું, ઉષ્યહકાર થઈ ગયો ભાભી? પારોએ બગાસું ખાધું. સુનંદા સાથે વાતો કરવાની તેને મજા પડી, પણ શરીર આરામ માંગતું હતું. હા પારોબેન, તમારે ઉઠવું નથી? સુનંદાએ માતા ઉષાએ આકાશમાં પૂરેલી રંગોરી બતાવતા પૂછ્યું. ના, મારે થોડી વાર ઊંઘવું છે. ભાભી, તમે હવે અહીંથી જાઓ, પારોએ કશા સંકોચ વિના કહ્યું. દલબા દલબા, તમે ખરા છો? મારા શયનખંડમાંથી મને જતી રહેવાનું કહેતા તમને કશો ક્ષોભ નથી થતો? કહી સુનંદાએ પારોને આછી રેશમી સાડી ઓઢાડી. ઘરે પડુને શયનગૃહમાં પ્રવેશ આપો, તેનું પરિણામ બીજું શું આવે? કંઈ પારોએ આંખો મીચી. સુનંદા જતા જતા પૂર્વ દિશાનું વાતાયન બંધ કરતી ગઈ. થોડી વારમાં પારો ઘસઘસાટ ઊંઘવા લાગી. ભરતમુનિ નાટ્યશાળા ચલાવવા ઉપરાંત પોતાની નાટ્ય મંડળીના ભરતના દૂર દૂરના પ્રદેશના પ્રવાસ પણ યોજતા. રાષ્ટ્રભરના લોકો વિજેતા મહારાજ ભરતને જે ઉમંગથી સત્કારતા, એટલી જ હોંશથી નાટ્ય પ્રણેતા સંસ્કાર સ્વામી ભરત મુનિનું પણ સ્વાગત કરતા. આવી વિભૂતિ પોતાને ત્યાં આવે તેથી લોકો ધન્યતા અનુભવતા. થોડા વર્ષ પછી ભરત અને પારોએ નાટ્ય મંડળીના દરેક પ્રવાસમાં સાથે જવાનું બંધ કર્યું, પણ ધ્વજમહના નાટ્યોત્સવ પ્રસંગે એ બંને પણ મંડળી સાથે અચૂક જોડાતા. પોતાના લાડીલા ભરત મુનિને રંગમંચ પર જોતા લોકો ઘેલા બની જતા. ભરત મુનિના પ્રચારથી નાટક પણ સમાજ જીવનનું મહત્ત્વનું અંગ છે એમ લોકોને લાગવા માંડ્યું. ભરત મુનિ અને તેમની નાટ્ય મંડળી એટલા બધા વર્ષ પર્યંત નાટ્ય પ્રવૃત્તિ કરતા રહ્યા કે લોકોને તેઓ પોતાના સંસ્કાર જીવનના ભાગરૂપ લાગવા માંડ્યા. તેમના અનુકરણ રૂપે હોય તેમ ઠેર ઠેર નાટ્ય મંડળીઓ રચાવા લાગી. આવી મંડળીઓ પણ લોકોએ સંસ્કાર ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપતી. ભરત મુનિને મન નાટ્ય પ્રવૃત્તિ સારહીન નહોતી, જીવનને આદ્ર બનાવતી કલા પ્રવૃત્તિ હતી. ભરત મુનિની નાટ્યશાળા માત્ર ભારતને જ નહીં, જગતના અન્ય સંસ્કારવાંચુ રાષ્ટ્રોને પણ નટીઓ અને નાટ્ય લેખકો પૂરા પાડતી. વર્ષો પર્યંત નાટ્ય પ્રવૃત્તિ ચલાવ્યા પછી ભરત મુનિએ સર્વ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ સંન્યાસ ધારણ કરવાનો વિચાર કર્યો.